நமோ நோயே சௌரியந்தானம் நமோ நோயே சௌசிதானம் நமோ நோயே சௌராயிரியானம் நமோ நோயே சௌஜாயானம் நமோ நோயே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய்
प्रवचन सार दसने पहुंचे हुआ था। हवे मोक्ष तत्व नु साधन तत्व जो बे तत्व सुंदर आप मोक्ष तत्व नु साधन तत्व मोक्ष स्वभाव जे छे એનો સાધન સ્વભાવ તત્વાર આવે છે ને તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન એની વ્યાખ્યા શું કરી છે ટીકમ જોઈ છે અર્થ એટલે દ્રવ્યગુણ ને પર્યાય ને તત્વ એટલે એનો ભાવ તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન અર્થ એટલે દ્રવ્યગુણ ને પર્યાય અને તત્વ એટલે તેનો સ્વભાવ દ્રવ્યનો સ્વભાવ ગુણનો સ્વભાવ પર્યાયનો સ્વભાવ એ તત્વાર શ્રદ્ધાનું જ્ઞાન કહે છે જાણી યથાર્થ પદાર્થને તજી સંગ અંતરબાયને આશક્ત નહીં વિષયો વિશે એ શુદ્ધ ભાખ્યા તેમને આ શુદ્ધ શબ્દ શુદ્ધ ઉપયોગ છે ટીકા અનેકાંત વળી જણાતું સકળ જ્ઞાત્ર તત્વ આખું જ્ઞાયક તરૂપ્ત ભગવાન સ્વથી છે પરથી નથી દ્રવ્યપણે છે પર્યાયપણે નથી પર્યાયપણે છે દ્રવ્યપણે નથી એમ સકળ જ્ઞાત્ર તત્વ આખું જ્ઞાય તત્વ જ્ઞાયકનો જે ભાવ સ્વભાવ એનું યથાતીત સ્વરૂપ અને જ્ઞેય તત્વનું યથાતીત સ્વરૂપ બે લીધું જ્ઞાયક તત્વ એનું યથાસ્થિત જે રીતે છે તેવું તેનું સ્વરૂપ નો નિશ્ચય અને જ્ઞેય તત્વ એનું પણ યથાસ્થિત જે રીતે છે તેની રીતે તેના પાંડિતમાં જેવો પ્રવીણ છે ભાષા દેવો એ દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક તત્વ અને જ્ઞેય સ્વભાવ પર બેનું યથાસ્થિત જેને જ્ઞાન છે તેને આ પાંડિત કહ્યા છે પાંડિતમાં જેવો પ્રવીણ છે દરેક દ્રવ્યની પર્યાય સમયે સમયે નિશ્ચયથી થાય છે એવું જ્ઞાત્ર તત્વ અને જ્ઞેય તત્વનું સ્વરૂપ છે અને જ્ઞાયક તત્વથી જાણક સ્વભાવ આદિ અનંત સ્વભાવનો પિંડ પ્રભુ છે તેનું યથાર્થ સ્થિત જેવું છે તેવી અંતર નિશ્ચય થવો અને જ્ઞેય તત્વનું જેવું છે તેવું યથાસ્થિત નિશ્ચય થવો એના પાંડિતમાં જેવો પ્રવીણ છે આવ્યું હતું ને આગમ અને પદાર્થનું એમ આવ્યું હતું આગમ પદો તેનો ભાવ શું છે તેવો યથાર્થ નિશ્ચય અને આગમે કહેલા પદાર્થોનો યથાસ્થિત નિશ્ચય એમ બે આવ્યું પડું અને પદાર્થ આ એક જ લીધું, કારણ ટીકામાં એક લીધું. આયમ જે રીતે સર્વજ્ઞની વાણી છે, પરમાત્મા ત્રિલોકનાથની દિવધ્વનિ ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે રચિયાયમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે. એ ભગવાનની દિવધ્વનિમાં જે ઓમ આવ્યું એને ગણધર્વો ચાર જ્ઞાનના ધણી ગંધર સંત પ્લસ ગણનામ સાધુના ધરનારા ગણનામ એનો અર્થ વિચારી, સૂત્ર તો ભગવાને કીધું, અર્થ વિચારી એનો ભાવ વિચારીને જે આગમની રચના કરે એ આગમે કહેલા પદાર્થો અને આગમના ભાવ યથાસ્થિત જેમ છે તેમ નિર્ણય કરે. ભગવાન તો આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, દયાદાનના પરિણામે રાગ ને વિકાર ને પુણ્યતત્વ છે, હિંસા જૂઠું ચોરી વિષય ભોગવાસના પાપ તત્વ છે, બે થઈને આશરો તત્વ છે અને તેમાં રોકાવું તે બંધ તત્વ છે. અને રાગ થી ભિન્ન પડીને ભેદ જ્ઞાન થવું તે સમર તત્વ છે, અને સમર તત્વ પૂર્વક અંતરમાં એકાગ્રતા થતા જે શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિદ્રા તત્વ છે. નિદ્રાના ત્રણ પ્રકાર છે, એક કર્મની નિદ્રા જળની, એક અશુદ્ધની નિદ્રા એ પોતાના ઉપયોગની, અને એક શુદ્ધિની વૃદ્ધિ, એ ત્રણેય નિદ્રા કહેવામાં આવે છે. સમજાય છે? કાંઈ એને જે રીતે છે તે રીતે એને સમજે. અને મોક્ષ તત્વ બધું આવી ગયું ને. મોક્ષ જે છે પૂર્ણ પરમાત્મ દશા, એને પણ જે રીતે છે તે જો જાણીએ રહંતંગ આવે છે ને, દવદ ગુણ પરી હરિયંતના દ્રવ ગુણને પર્યાયને જાણે, એ આત્મા પોતાના આત્માની હારે મેળવીને આત્માને જાણે. એવું યથાસ્થિત પાંડિતમાં જેવું પ્રવીણ છે એક વાત, અંતરંગમાં ચકચકાટ કરતા ચૈતન્યનો પ્રકાશ ચકચકાટ કરતો અંદરમાં ભર્યો છે. એ જેની દ્રષ્ટિમાં અને જેની પર્યાયમાં પ્રગટ થયો છે, અંતરંગમાં ચકચકાટ કરતા અનંત શક્તિવાળા ચૈતન્યથી ભાસ્વર તેજસ્વી, જેનો જ્ઞાન ચેતન પ્રકાશ અનંત છે, સ્વભાવ છે તેને અંત ન હોય, એવું જે અનંત ચૈતન્યનો સ્વભાવ એના પ્રકાશના પ્રવીણ છે, તેજસ્વીમાં આત્મતત્વના સ્વરૂપને જેને આવું જે ચૈતન્ય તત્વ છે તેના આત્મતત્વના સ્વરૂપને જેમણે પેલો નિર્ણય તો અનુભવ થયો, હવે વિશેષ કરે છે, સાદું પદ લેવું છે ને, શુદ્ધ ઉપયોગ લેવો છે ને, જ્ઞાયક તત્વ અનંત જ્ઞાનમાં ચકચકાર પ્રકાશથી ભરેલો ભગવાન, એના પાંડિત્યમાં પ્રવીણ, શાસ્ત્રમાં પ્રવીણ કે એ વાત આ ન દીધી. વસ્તુ તું જે છે અંદર ભગવાન ચૈતન ચમત્કાર પ્રભુ, એની પાંડિત્યમાં પ્રવીણ અને અંતરમાં ચકચકાટ કરતા શક્તિવાળા આત્મતત્વના સ્વરૂપને જેમને રાગો વધે છે, સમસ્ત બહિરંગ અંતરંગ સંગતિના પરિચાર વળી મુનિપુણ કે છે. પેલા ત્યાં સુધી સંગણ દર્શન ને જ્ઞાન કર્યું, બહિરંગ દસ પ્રકારનો બહિરંગ પરિગ્રહ, 14 પ્રકારનો અંતરંગ પરિગ્રહ છે ને, 24 પ્રકાર, 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ, ખેતર વસ્તુ ધન ધાન્ય સુવર્ણાદિ, અને અંતરંગમાં 14 પ્રકારનો પરિગ્રહ, મિથ્યાદ અવરત રાગ આદિ હાસ આદિ. એ બહિરંગ 10, અંતરંગ 14 એવા સંગતિના પરિગ્રહના પરિત્યાગ વળી, એનો સંગ છોડ્યો છે. હવે કે અસંગ ભગવાન આત્મા એની રમણતામાં રમતા, એ 24 પ્રકારના પરિગ્રહની સંગતિ સંબંધ છોડ્યો છે. મનીપુર મળવો છે ને, શુદ્ધ ઉપયોગ લેવો છે ને. બહિરંગ અને અંતરંગ સંબંધના પરિત્યાગ વળી, સંગતિ એટલે સંબંધ, એના સંગનો સંબંધથી ત્યાગ વળી, આ એકલો ત્યાગ નહીં પરિત્યાગ વળી, સમસ્ત પ્રકારના પરના ત્યાગ વળી, અંતરંગના સ્વરૂપને આગ્રહ પકડ વળી, એમ કે છે એમાં ટીકામાં છે. જયસંઘ આચાર ટીકામાં સંશય વિપ્રિયત અને અન્વસાય રહિત અનંત જ્ઞાન આદિ સ્વભાવ નિજ પરમાત્મ પદાર્થ આદિ પ્રવૃત્તિ આદિ સમસ્ત વસ્તુ વિચાર ચતુર ચિત્ત ચાતુર્ય સમસ્ત પદાર્થમાં વિચારમાં ચતુર ચિત્ત ચાતુર્ય ત્રણ શબ્દ વાપર્યા છે. ચિત્ત ચતુર ચાતુર્ય, દરેક પદાર્થમાં ચતુર છે કે છે, દરેક નવ તત્વ છે, વિનાયક આદિ નવ પદાર્થ, ન્યાય તત્વ ને જ્ઞાન તત્વ એની અંદરનું જેમાં ચતુર ચિત્ત છે, એની જે વાસ્તવિકતા છે તેને પકડી શકે છે. સંસ્કૃતમાં છે પ્રકાશમાન અતિશય પરમ વિવેક જ્યોતિ સમ્યક વિધિ પદાર્થ, ત્યાં સુધી તો સમ્યક પ્રકારે જાણ્યા છે પદાર્થ જેને. હવે વિશેષ વણાશક્ત છે ને, પચેન્દ્રિય વિષયાધીન રહિત પ્રેમ નિજાત્મ તત્વ ભાવનારૂપ પરમાંશ પરમ સમાધિ સંજાર પરમાનંદ એક લક્ષણ સુખ સુહાર સ્વાદાનો અનુભવન ભલે. કે છે કે વિષયનો ત્યાગ કર્યો છે સંઘનો, કઈ રીતે અંતરના અભિ શુદ્ધાભિમુખ અમૃતના સ્વાદના બળવળી કરીને પરનો ત્યાગ થયો છે. જેને ભૂતભાગમાં અવાજ આવ્યા એને ધોળી જવારના ફોતરાના રોટલા એને ત્યાગ છે, ધોળી જુવાર સમજાય છે, ધોળી જુવારમાં મીઠાશ ઓછી હોય છે, એના સૂત્ર સાધારણ હોય છે. એને આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદના બોલે, અતિન્દ્રિય આનંદના સ્વાદના બોલે, જેને વિષયનો એટલે ભયને અભ્યંતરનો ત્યાગ થઈ ગયો છે. અસ્થિથી આ વાત કરી, નિજાત્મતત્વ ભાવના રૂપ, આ ભાવના શબ્દ ઓલા કહે છે ને, ભાવના એટલે ભાવના એમ નહીં, નિજાત્મતત્વની ભાવના આનંદ સપનોની એકાગ્રતા, એ આ ભાવના અર્થમાં છે. પંડિતજી એક જયસન આચાર્ય ટીકામાં શ્રાવક ને સામાયિકમાં શુદ્ધ ઉપયોગની ભાવના એવો શબ્દ છે ટીકામાં, એનો અર્થ એટલો કેટલા કરે કે ભાવના એટલે શુદ્ધ ઉપની વિચારણા કરે છે એમ નથી ટીકામાં છે. સામાયિક કાળમાં એને શુદ્ધ ઉપયોગ આવે છે, એને એક ભાવના હતી, ભાવના શું કેવું. અરે દુનિયા ક્યાંનો ક્યાં કલ્પના કરે, આ શું કહીને, નિજાત્મતત્વ ભાવના રૂપ પરમ સમાધિ, ભાવના રૂપ પરમ સમાધિ. વાત ઈ છે કે સમ્યક દર્શન વિના સામાયિક માનવી છે, અને સામાયિક વાળાને સદુપયોગ થાય એને માનવું નથી, કારણ કે સમ્યક દર્શન નથી ત્યાં સદુપયોગ ક્યાંથી હોય. જે સમ્યક દર્શન આત્માના પદાર્થ આત્મ જ્ઞાન ને જ્ઞેયનું યથાર્થ ભાન થયું છે અનુભવ, એ જયારે સામાયિકમાં બેસે છે ત્યારે સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગ ન થઈ જાય છે. એને ત્યાં શુદ્ધ ઉપયોગની ભાવના શબ્દ વાપર્યો છે સંસ્કૃત ટીકા દેશન આચાર. એનો અર્થ કેટલા કરે છે કે ભાવના હેતુ ફક્ત શુદ્ધ ઉપયોગ નહીં, એની ભાવના છે. પણ ભાવના એટલે શું, આ શું કીધું, ભાવના નિજાત્મતત્વ તો ભાવના, ભાવના રૂપ પરમ સમાધિ સમજાત. આત્મભાવના ભાવતા જીવને કેવો જ્ઞાની ભાવના, અંતર આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદનો જેને જાગૃત સ્વભાવનો અનુભવ થયો છે, હવે એનો શું ઉપયોગ અંદર જોડાઈ જાય છે. ભાવના એટલે નિજાત્મ તત્વમાં ઉપયોગ જોડાઈને સંજાત, એનાથી ઉત્પન્ન થતો, ભાવનાથી ઉત્પન્ન થતો પરમ સમાધિ સંજાત પરમાનંદ. અંતરમાં પરમાનંદની દશા પ્રગટ થાય છે. શ્રાવક ને આચાર શ્રાવક, આચાર ક્યાં શ્રાવક છે, દ્વારાના બધા આવક છે. જેને આત્મદર્શન છે, જેને દેહની ક્રિયાનો એક પણ પરિણામની પર્યાયનો કરતા હું નથી, દયાદાનના પરિણામનું કર્તવ્ય મારું નથી, હું તો જ્ઞાયક તત્વ છું, રાગનો ભાવ આવે તેનો પણ સ્વમાં રહીને તેને ભિન્ન રાખીને જાણનારો છું, એવું જેની અંદર સંજ્ઞક દર્શન થયું છે, એ જયારે સામાયિકમાં બેસે છે, સામાયિક એને આંક્યા અત્યારે તો સામાયિક આગળને છોડ્યું ને પાંચ બે પાંચ સામાયિક જોડી દીધી, સામાયિક થઈ ગઈ ને પછી રૂપિયા બે રૂપિયા આપ્યા છે ત્યાં ઉભી રાખે એ સંધિભાઈ બધે ગણે છે, બધે એમ જ અત્યારે તો વાળામાં વર્તે છે. ભાઈ ભાવનાનો અર્થ શું છે, અહીંયા આપણે આજનું છે એટલે કહ્યું, ભાવના એટલે શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવની શુદ્ધ ઉપયોગની ભાવના એટલે કલ્પના કરવી એમ નથી. પરમાનંદ સદુપયોગનું છે. એની વાત ભાઈ, શાસ્ત્રોના અર્થ કરવામાં પણ એના આજ્ઞાના અર્થથી મોટે માર્યો છે. આજ્ઞને કેવું છે તેને રીતે આજ્ઞાના ભાવને સમજે, અને પછી આજ્ઞે કહેલા પદાર્થ વાચ્ય, વાચકને અને વાચને બેને જેમ છે તેમ સમજે. સમજાણું કાય? આ એકલા પદાર્થની વાત લીધી, આજ્ઞા એમ આવી ગયું છે. જેવું ભગવાને કહેલું જ્ઞાય તત્વ પ્રભુ, એ દયાદાન ને વર્તનો વિકલ્પ છે રાગ, એનાથી પણ પ્રભુ તો ચૈતન ભિન્ન છે. એવો જેને જ્ઞાય તત્વનો અનુભવ થયો છે, એ જીવ પોતાના નિજાત્મની ભાવનાથી ઉત્પન્ન થયેલો અતિન્દ્રિય આનંદના સ્વાદના બળે પરિગ્રહને અને રાગને છોડે છે. છોડે છે એ કથન છે. સમજાવવું છે ને? બાકી તો એમે કહ્યું ને 34 કથામાં કે રાગનો ત્યાગ પણ ના માત્ર છે. સમયસર પરનો ત્યાગ ગ્રહણ તો આત્મામાં છે જ નહીં, કેમ કે આત્મા ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, પરના ત્યાગને ગ્રહણથી તો શૂન્ય છે. કદી પરમાણુ ગયો નથી, એની પર્યાયમાં પરદ્રવ્ય કોઈ બી આવ્યું નથી. આવ્યું નથી એટલે છોડવું નથી. ગ્રહણ ત્યાગ નથી, એક ગ્રહણ ત્યાગ એક લીધો છે 189 રાગનો, પ્રવચન સાર 189 હતા. રાગનો ગ્રહણ ત્યાગ છે, ત્યાં આગળ એની પર્યાય સિદ્ધ કરવી છે ને, જ્ઞેય અધિકાર છે ને, અને 189 પ્રવચન સ્થા જ્ઞેય અધિકાર છે એટલે ત્યાં આગળ એને એ લીધું છે. ત્યાં બસે ગાથા પહેલા છે ને, બસે બધી જ્ઞેય અધિકાર છે એટલે ત્યાં એમ લીધું છે કે રાગ વિકારના ગ્રહણ ત્યાગ તિરહિત છે. વિકારના ગ્રહણ ત્યાગ તિરહિત છે, ગ્રહણ ને ત્યાગ કરતો હતો એ એનાથી રહી છે. 189 આવી ગયું છે, પ્રવચન સાર છે ને, 189. જો 189 ગાથા, રાગ પરિણામ જ આત્માનું કર્મ છે. 189 એ વિકાર પરિણામ એ જ આત્માનું કાર્ય છે. ટીકા, તે જ પણ આપણું દ્વેષ છે. રાગ પરિણામનો જ આત્મા કરતા છે, એને સિદ્ધ કરવું છે. ટીકા છે, ટીકા, રાગ પરિણામનો જ આત્મા કરતા છે, જ્ઞે સિદ્ધ કરવું છે. પ્રતિબિંબ અને તેનો ગ્રહણને છોડનાર છે. પંડિત આવ્યું, તેનો જ ગ્રહણને છોડનાર છે. કોનો? વિકારનો, પરનો નહીં. કર્મનું ગ્રહણ, કર્મનો ત્યાગ, પદનું ગ્રહણ, એ ત્યાં વસ્તુમાં છે જ નહીં. ફક્ત એની પરિજ્ઞેય સ્વરૂપ છે, એની પર્યાયમાં રાગનું ગ્રહણ થાય છે અને રાગનો ત્યાગ એટલો ભયવા અશુદ્ધ નહીં છે. જો કાંઈ તેને શુદ્ધ કીધું છે. ગ્રહનાર છોડનાર છે, આ શુદ્રના નિરૂપણ શું નિશ્ચય નહીં છે. કેમ કહ્યો એ? કે એના દ્રવ્યની પોતાની પર્યાય છે, એને શુદ્ધ દ્રવ તરીકે કહ્યું, અને પરને પત્ની પરને લઈને થાય એમ કહેવું એ અશુદ્ધ નહીં છે. શુદ્ધ દ્રવ્યના કથન સ્વરૂપ નિશ્ચય નહીં છે. વિકારને જીવ ગ્રહણ કરે, વિકારને છોડે નિશ્ચય નહીં છે. એ શુદ્ધ દ્રવ્ય નો વસ્તુ છે. જ્ઞેય સિદ્ધ કરવું છે ને, પરથી બિન પરનિહાર એટલું સમજ છે. પરદ્રવ્ય નો તો અંતર અભાવ છે, એના ભાવમાં જે રાગ છે તેનો ગ્રહણ ત્યાગ છે, એ શુદ્ધ દ્રવ્યના નિરૂપણનું કથન છે. નિશ્ચય નહીં નું એ કથન છે. અત્યારે કઈ તારે જ વાત, અત્યારે દ્રવ્ય જે છે વસ્તુ એમાં રાગનો ગણને ત્યાગી શુદ્ધ દ્રવ્ય નું કથન છે, એમાં પરની અપેક્ષા નથી, એથી એને શુદ્ધ કહેવામાં આવ્યું છે. રતનજી, વિકાર નો ગ્રહણ ત્યાગ છે, નીચે નથી, શુદ્ધ દ્રવ્ય નું કથન છે. જ્ઞેયને જ્ઞાન પ્રધાન કથનમાં તેની દશામાં થતો વિકાર તેને ગ્રહે છે અને તેને છોડે છે, એ હું જ્ઞેયનું સિદ્ધ પણ કહું છું. જયારે દ્રષ્ટિ પ્રધાન કથન આવે ત્યારે તો જ્ઞાન ભાવ છે, તે રાગને ગ્રહણ કરતો નથી ને છોડતો નથી, તો જ્ઞાન છે. એની વાત છે ભાઈ, વિતરાગ માર્ગ ઘણો સૂક્ષ્મ છે, ઝીણો છે, અપૂરો છે. તેથી કહે ને કે એ ભૂતગળ પરિણામ આત્માનું કર્મ, તે પુણપાપરૂપ દેહ ભૂતગળ પરિણામ નો આત્મા કરતા તેનો ગ્રહણ ના છોડનાર, આવો નહીં તે અશુદ્ધ નું કથન છે. અશુદ્ધ નહીં નું કથન છે, નિમિત્ત ને ગ્રહણ ત્યાગ કહેવો એ અશુદ્ધ નું કથન છે, અને પોતાના ગ્રહણ ત્યાગ કરવો એ શુદ્ર નું કથન છે. અરે ભગવાન ની શૈલી તો જુઓ. અમારે ફાવભાઈ કહેતા, એ હું છું ફાવભાઈ કહેતા, બુદ્ધિ જાણી બિચારા સાધારણ, બહુ બુદ્ધિ સાધી, અત્યારે છોકરો કરોડપતિ થઈ ગયો છે, પણ એ વખતે બહુ સાધારણ હતું બધું. આમ તો ખોટ ગઈ હતી, પૈસા કબૂલી બે આપ્યા હતા, સત્તામાં ગયા હતા ને, 16,000 આપ્યા હતા, ત્યારે એમાં સત્તામાંથી નીકળ્યા કે ભાઈ તારે લઈને મેં આવ્યા છે અને તારું નામ નીકળી જાય, એ કરતા ભાઈ આપ્યા હતા કોવલીભાઈ 16,000 રૂપિયા. ઘણા વર્ષની વાત છે, અત્યારે તો કરોડપતિ થઈ ગયો છે, અકસ્માત થયો કઈક નહી, અકસ્માત થઈ ગયો છે. સાંભળ્યું છે હે, હા લાગી ક્યાંય લાગી રૂપિયા શું કરી ના ધૂળ. એ ફાવભાઈ એનો બાપ હતા, એ આવે મારા હંગામા થાય બધા આવે ખરા ને ફરી માટે પણ ભેગા સાંભળો, આવે હવાના મારા કઈ કે બીજે બપોરે કઈ કે અમારે નિર્ણય હું કહું સવારમાં એમ કે સમય સારો આવે ત્યારે એમ કે આત્મા સૂત્ર કાળ આનંદ જેમાં રાગનું ગ્રહ રાગનું છોડવું વસ્તુમાં છે નહીં, એ તો દ્રષ્ટિની દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા, દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે, એ ધ્રુવની દ્રષ્ટિએ પર્યાય રાગનું ગ્રહવું કે છોડવું એમાં છે નહીં. અને તે પાછો કહ્યું 34મી કથામાં કે રાગનો ત્યાગ આત્મા કરે છે સ્વરૂપમાં ઠરતા, તે રાગ કરે છે ત્યાગ એ નામ માત્ર કથન છે, પરમાર્થ એ રાગના ત્યાગનો કરતા આત્મા નથી. અહીં કહે છે ગ્રહણના છોડનાર આત્મા છે, હે સુન નહીં કા કથન, નિશ્ચય નહીં ક્યાં કરતા, સ્વદ્રવ્યને અહીં નિશ્ચય કરવો છે, એનો પર્યાય એનો છે નિશ્ચય કરવો છે, પરનો પર્યાય કેવો એ વ્યવહાર નહીં, અશુદ્ધ નહીં છે. ગામોમાં એમ કેતા બહુ બુદ્ધિ જાડી હતી ને આની બુદ્ધિ છે સમજવાની, પણ પૂરને લઈને પૈસા થાય ભાઈ આ ધૂળ મળે એવી મળી છે ને, પૂર્વ ના પૂન હોય તો પૈસા ભેગા થઈ જાય એ માણસ માને કે બુદ્ધિ વાળા બાચે થયા બધું સમજવા જેવું છે બધું એ કારણ આ તો બધું જોયું છે ને દુનિયા રાખી. હા આ કે છે કે કર્મ ને છોડે ને ગ્રહે એ અશુદ્ર નું કથન વ્યવહાર નહીં છે, અને રાગ ને ગ્રહ ને છોડે શુદ્ધ દ્રવ નું નિશ્ચય નયન કથન છે. અહિયાં બાપુ આ જ્ઞેય અધિકાર છે અને છ દ્રવ ના જ્ઞેયમાં આત્મા જ્ઞેય છે એ પરથી તદ્દન ભિન્ન છે એમ બતાવીને રાગ ને ગ્રહ ને છોડે એ કે છે. પણ પરમાર્થની દ્રષ્ટિ જયારે જોવાનીમાં આવે ત્યારે રાગ નો ત્યાગ કરતા પણ નામ માત્ર છે, પરમાર્થે રાગ ત્યાગ કરતા એમાં છે નહીં, એ જ્ઞાન સ્વરૂપમાં ઠરે છે, અંદરમાં આનંદમાં ઠરે છે, રાગ ઉત્પન્ન થતો નથી. એને નામ માત્ર કથનથી રાગ નો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે. એ જ વાત છે બાપુ વિતરાગ મહારાજ, એ પરમાર્થ સ્વજ્ઞેય નો પરમાર્થ કથન, એનું દ્રવ્ય નો ધ્રુવ નું પરમાર્થ કથન. પ્રવીણ ભાઈ આવી છે પ્રવીણતા ગરીખમાં આમ ગરીખમાં બાપુ અહીંયા લોકમાં નથી કહેવાતું, હાવાને હાળાવી કહેવાય ને એને બનેવી કહેવાય, બેન આપી હોય તે બનેવી કહેવાય ને પાછું એની બેન દીધી હોય તો હાવો કહેવાય છે કે નહીં. હા અમારું મનસુખ નેમ છે મનસુખ ને હાવાની બેન છે અને પાછી એને પોતાની બેન આપી છે એના બધાની એક એક ને બની કહેવાય છે. કઈ અપેક્ષા આ કે છે પ્રભુ પદાર્થ નું જેવું વાસ્તવિક સ્વરૂપ છે તે રીતે તેનો નિર્ણય હોવો જોઈએ. એ આગમમાં જે ઠેકાણે કઈ અપેક્ષા કઈ છે તે અપેક્ષાનું એને યથા જ્ઞાન હોવું જોઈએ. એકાંત પહેરાત કરે કે આએ આ રાગનો ગણ ત્યાગ કીધો છે ને બીજા રાગનો ત્યાગ કે હોય તો ના માત્ર કહ્યું છે જેના રાગને, કેમ કે રાગરૂપ જ્ઞાયક થયું નથી કેમ લીધું છે, જ્ઞાયક સ્વરૂપ છે રાગરૂપ થયું નથી, થયો નથી તો રાગને છોડે ક્યાંથી. સમજાય છે કે જેની વાત બાપુ વાણિયા ને મળ્યો પણ વાણિયા ને વખત મળે નહીં વખત નિર્ણય કરવાનો. એ વાળામાં પીડ્યા એ વાળાની વાત સાંભળી નહીં બિચારા જિંદગી ગળે થઈ. તત્વ શું વિતરાગ કે છે સાચું આને કહ્યું ગ્રહણ ત્યાગ, અને 34માં એમ કહ્યું કે પચખાણના અધિકારે કે સ્વરૂપમાં જ્યાં ઠરે છે ત્યાં રાગની ઉત્પત્તિ થતી નથી એને વ્યય કર્યો નાશ કર્યો એમ ના માત્ર ખતમ છે. બીજી અપેક્ષા એ લઈએ તો પ્રવચન સારની 101 ગાથામાં તો એમ કહ્યું કે ઉત્પાદ જે થાય છે એને વ્યયની ને ધ્રુવની અપેક્ષા નથી. શું કીધું, આત્મામાં રાગની ઉત્પત્તિ થાય કે સંગત દર્શનની ઉત્પત્તિ થાય એ ઉત્પત્તિને વ્યયની પરની અપેક્ષા તો નથી, પણ વ્યયની અપેક્ષા નથી ધ્રુવની અપેક્ષા નથી, સ્વતંત્ર સટકાર રૂપે પ્રણમે છે. આવી વાત છે ભાઈ એ બહુ જીવન શું કીધું શું સત છે ને, ઉત્પાદ પણ સત છે ને, એ સમયનું સત છે ને, સત છે તેને હેતુ હોઈ શકે નહીં. ઉત્પાદ હોય ને ધ્રુવ ત્રણેય સત છે. ઉત્પાદ હોય ધ્રુવ યુક્તમ સત, એ સત દ્રવ સત ગુણ સત ને પર્યાય સત, એ સતનો વિસ્તાર પણ પર્યાય પણ સત છે. એને હેતુ ન હોઈ શકે. દરબાર જેની વાત હે એ વિસ્તાર તો ત્રણ થઈને કીધું, પણ ઉત્પાદ સત ને ધ્રુવની અપેક્ષા છે નહીં. ઉત્પાદ પણ એ જ મોટી ચર્ચા થઈ છે ને વર્ણિયારી તેર નિશાદ 22 વર્ષ થયા કે એ વિકાર કર્મ ને લઈને થાય, નહીતર જો વિકાર પોતાનો થઈ જાય સ્વભાવ થઈ જાય છે. કીધું કર્મના કારકની વિકાર થવામાં અપેક્ષા નથી. આ 65ની ગાથા જો 82ની 85ની કાયની 62 ગાથા કીધી હતી તેની 22 વર્ષ પહેલા પંડિતજીની 22 વર્ષની ઉંમર છે તેની. તો આત્માના વિકાર થાય એ વિકારની પર્યાય કરતા, વિકારની પર્યાય કાર્ય, વિકારની પર્યાય સાધન, વિકારની પર્યાયથી વિકાર થયો, વિકારને આધારે વિકાર થયો, વિકાર થઈને વિકાર રહ્યો, એ વિકારની એક સમયની પર્યાય ષટકારકનું સ્વતંત્ર વર્ણન છે. જેને પ્રેયને ધ્રુવની અપેક્ષા ન રૂચ્યું. નવી વાત લાગી ગઈ તો વિકાર સ્વભાવ થઈ જાય, પર્યાયનો સ્વભાવ છે. ધ્રુવ પડ્યા બધા પંડિતો એ વખતે, પછી તો કાંગડે આવ્યો ત્યાં કલકત્તા કે આ લોકો મૂળમાં ભૂલ્યા છે, મૂળમાં ભૂલ્યા છે. આ લોકો કર્મ વિના વિકાર થાય, કર્મ વિના વિકાર હવે વિકાર કર્મથી થાય એ નિમિત્તથી કથન હો, પણ વિકાર એનાથી થાય છે એમ નથી. પરદ્રવ જેને અડતું નથી, પરદ્રવ અને સ્વદ્રવની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે, એના અભાવમાં અંદર આને લઈને ભાવ થાય એ વાત નિકાલ હાજર નથી. સમજાય છે કઈ? શું કીધું? કયું તું ને, કયું તું ને? અહીંયા બધા બેઠા તમે કે રમજી ભાઈ તમને એક ફૂલચંદજી એક બોલ્યા. ફૂલચંદજી માણસ મધ્યસ્થ માણસ. સ્વામીજી કહે છે કે વિકાર થવામાં પરકારકની અપેક્ષા નિશ્ચયથી નથી. ફૂલચંદજી બીજા બધા હવે તો કેલાચંદજી કે છે કે સોનગઢ વાળા નિમિત્ત ને માનતા નથી એમ નહીં, પણ નિમિત્તથી થાય છે માનતા નથી એ દેખાઈ ગયો છે. અરે પ્રભુ, ખરેખર તો એવી વાત છે પ્રભુ, સત ઉત્પાદ પણ સત, વ્યય પણ સત, ધ્રુવ પણ સત. પરના નાશની અપેક્ષામાં આત્માની તો અપેક્ષા નહીં, પણ પોતાના રાગનો નાશ થાય એમાં ઉત્પત્તિની અપેક્ષા નહીં, અને ઉત્પન્ન થાય રાગ એને વ્યયની અપેક્ષા નહીં, અને રાગ ઉત્પન્ન થાય તેને ધ્રુવની અપેક્ષા નહીં. ધ્રુવ તો શુદ્ધ છે, એના વિકાર થાય તો ધ્રુવ નો આશ્રય હોય તો વિકાર થાય નહીં. એની વાત બહુ પ્રવચન સાહેબ પાછું કઈ મિત્ર 10મી ગાથામાં વિકાર નો આશ્રય દ્રવ છે પાઠ છે ભાઈ પાઠ છે. વિકાર નો આશ્રય દ્રવ છે અને એનો અર્થ કે પર્યાય એની છે એના થાય છે. હા 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 છે ને આમાં છે ક્યાં ગાથા છે કે નહીં ને પ્રવચન સાથે ના પાનું છે હો કારણ કે વસ્તુ સ્વરૂપ આશ્રય વિના પરિણામ તેના આધારે રહે વસ્તુ સ્વરૂપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે છે ટીકામાં જુઓ તો સ્વાશ્રયભૂત વસ્તુના અભાવમાં નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે ટીકાની છેલ્લી શબ્દ ટીકાનો ત્રણ ગાથા પર ચોથો બીજો પેરેગ્રાફ સ્વ આશ્રય વિના છે સ્વાશ્રયભૂત વસ્તુના અભાવમાં પોતાને આશ્રયભૂત વસ્તુ તે ન હોય તો નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે અને વિકાર પરિણામનો આશ્રય દ્રવ્ય છે એમાં એક કેમ છે દ્રવ્ય છે નો તો એની પર્યાદ થાય છે આખી છે આ તો ઘણી વાર વંચાઈ ગયા છે ઘણી વાર કહેવાય ગયું છે ઈ જેમ જે રીતે જ્યાં કહ્યું તે રીતે તેને સમજવું જોઈએ પોતાની કલ્પનાથી આડુવળું ખેંચીને માનવું એ વસ્તુનું સ્વરૂપ નથી સંતોનો પ્રકાર આ છે ને અહીં વિકારના પરિણામની અપેક્ષા થાય જે વિકારનો પરિણામ દ્રવ્યના આશ્રય વિના થાય નહીં એમાંય છે દ્રવ્ય છે તો પર્યાયમાં વિકાર થાય છે અહીં કંઈક ઉત્પાદને દ્રવ્યનો આશ્રય નથી આધાર નથી બીજી રીતે કંઈક રાગ જે થાય છે એ આત્માના સ્વભાવમાં નથી એ તો કર્મનો કાર્ય છે કર્મ વ્યાપક અને રાગ તેનો વ્યાપ છે સ્વભાવ દ્રષ્ટિ છે એને સ્વભાવનું કાર્ય થયું એ સ્વભાવનું કાર્ય તે વ્યાપક વ્યાપ છે સ્વભાવ વ્યાપક છે અરે અરે આવું હવે બધું ક્યાં યાદ રાખવું હા 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 તો હા આવ્યું છે ને એટલી જરી ઘણી ગડબડ હાલે છે ને અહીં રહેતું ત્યાં છેને બધું સમસ્ત બહિરંગ ને અંતરંગ સંગતિના પરિત્યાગ આવ્યો પરિત્યાગ શબ્દ આવ્યો ને એ ઉપરથી તો કે છે કે અંતરંગ રાગના પરિત્યાગ હોય પણ એક કે રાગનો ત્યાગ માત્ર કથન માત્ર છે પણ એને સમજાવવું છે શું સમજાવે સમજાય છે કાંઈ પરિત્યાગ વાપર્યો છે ને એક રાગનો ત્યાગ આ માત્ર છે કારણ કે જ્યાં જ્ઞાનમાં ઠર્યો ત્યાં જ્ઞાન સ્વરૂપમાં રાગ હતો જ ક્યાં રાગ ઉત્પન્ન થયો નહીં માટે રાગનો કરતા નાશ કરતા કરતા તો નહીં પણ નાશ કરતા અથવા નથી આવી વાતો છે નહીં આમાં ક્યાં લોઢા આડી નવરાશ ને આમાં લેવી પડે હા અરે ભાઈ મારા મિત્રા છે સરોજ ને પરમેશ્વર નું કહ્યું આ કઈક આલિદ વાલી વાત નથી હા એ કે છે કે બહિરંગ અને અંતરંગ સંગતિ સંગતિ એટલે સંબંધ તેના પરિત્યાગ વળી વિવેક તો કર્યું છે આત્માને પહેલો તો આત્મા યથાર્થ જેવું જ્ઞાન આનંદ સ્વરૂપ છે રાગ રાગ ભિન્ન છે એવું જાણ્યું જ્ઞાન કેવું છે હવે કે છે કે રાગના ત્યાગથી આત્માને ભિન્ન કર્યો છે પહેલો રાગના ત્યાગ થી બે વિજ્ઞાન કેવું હતું, પણ રાગ હતો. હવે રાગના ત્યાગ થી પરિત્યાગ વળી વિવેક કેવું છે, સમજાય છે? કઈ આવી વાત કરવી, સમજાય છે? કઈ વળી કરવું કેવું? હા, અરે એની વાસ્તવિક તત્વ પરમેશ્વર સર્વજ્ઞ દેવ કે છે, એ રીતે કોઈને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. એમને જિંદગી મજૂરી કરી કરીને મજૂરી મજૂરી બધી વ્રત ને અપવાદ ને દાન ને દયા ના પરિણામ બધા મજૂર છે, મજૂરી છે, વિકાર છે. કે છે કે વિકાર થી બિન પ્રેમનું ભેદ જ્ઞાન કર્યું, પછી વિકારના ત્યાગ થી વિવિધ આત્માને બિન કર્યો. અને તેથી અંત તત્વની વૃત્તિ સ્વરૂપગુપ્ત, જે સ્વરૂપને આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ પ્રભુ, એને પુનપાપના રાગથી તો ભિન્ન કર્યો, જાણ્યો, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. પછી અસ્થિરતાનો જે રાગ હતો તેને ત્યાગ કરી છોડીને વિવિધ આત્માને ભિન્ન કર્યો, એ એમના ચારિત્ર થયો, એ અંતર સ્વરૂપમાં વૃત્તિ ઠરી. આમાં ચોપડામાં કંઈ આવે નહીં, બે ભાઈ વાત બે વાત આમે આવે છે ને. અહીંયા બહુ લાખો રૂપિયા પેદા કરે છે નાનો, હોંગકોંગ લાખ રૂપિયા એટલે થાય આમાં, ભાવનગર લાખમાં આવ્યા છે, પાછળ નું થશે મૂર્ત એમાં લાખ આવ્યા છે. પૈસા ઘણા પેદા થાય, લાખો પેદા કરે છે, પણ એ તો પુણ્યની વાતો છે, ધૂળની વાતો છે. હે, જરીય આવડતની વાત માર ન મળે. રામજીભાઈ હુશિયાર હતા, માટી ન્યાય શાંતિ જેવો કિલ્લા હતા, એમાં માલ કઈ ન મળે. એ વાત લાકડા લોકો નામે, હા કે છે, જેને આત્મ સ્વભાવને ભગવાન આત્માને વિકલ્પનો દયાદાનના રાગથી જેને ભેદ જ્ઞાન કરી, જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, અને પછી તે અથિરતાનો જે રાગ છે હજી એને છોડીને સ્થિરતા વિવેકના વિક્ત ભિન્ન કર્યું છે, રાગથી ભિન્ન કરીને સ્વરૂપમાં ઠર્યો છે. મોક્ષ સાધન કેવું છે ને, મોક્ષનું આ સાધન છે, દયાદાન ને વ્રત ને સાધન સાધન નથી. અંત તત્વની વૃત્તિ, અંત તત્વ જે જ્ઞાન સ્વરૂપ, એની વૃત્તિ એટલે પરિણતિ સ્વરૂપગુપ્ત થઈ, જે રાગમાં અથિરતા થતી તેના ત્યાગથી સ્વરૂપમાં સ્થિર થયો, આ સ્વરૂપગુપ્ત સુષુપ્ત સમાન. જાણે ક્યાંય સુઈ ગઈ હોય પરિણતિ, બહાર નીકળવું નથી હોય જેને, અતિન્દ્રિય આનંદમાં ઠરી ગયો એનું નામ ચારિત્ર છે. અંતરવૃત્તિ ને ઠરી ઠારી અંદર સ્વરૂપગુપ્ત થઈ ગયો, સ્વરૂપગુપ્ત ને સુષુપ્ત સમાન. જાણે કે પ્રણતિ સુઈ ગઈ હોય એટલે કે રાગમાં આવે નહીં, એવી વિતરાગ પરિણતિ સંતોને પ્રગટે છે, એ મોક્ષનું સાધન છે. એ મોક્ષનો ઉપાય છે, એ મોક્ષનું કારણ છે. હવે આમાં નવરાશ ક્યાં? ધંધાના પાપ આડી નવરાશ ન મળે એ મનસુખ ભેગો હતો ત્યાં નબળા થતા બધું ભેગ જુદા પીડા છે. છોકરાને શું મદદ મારે હોય? અરે હવે આ દુનિયા છે, ક્યાંક નો ક્યાંક ફલવાય છે. આ દેહ છોડીને ક્યાં જઈશ? અને હું તો અનંતકાળ રહેવાનો છું, તો અનંતકાળ ક્યાં રહીશ? વેપાર વેપાર ને ઠેકાણે હોય, પણ આ સ્થાનમાં આ વિચાર હોય ને એને. અરે આ બધું પાપ છે, મારી ચીજ અંદરથી જુદી છે, એનાથી હું લખણું છું રાજ છે. તો એ છે ને ફેરી સુડામાં હતા એક રાયચંદભાઈ દોશી, વ્યાસમાં દોશી હતા ને, આપણા નાનીભાઈ ના આહારના બાપ નાનીભાઈ દીક્ષાની દીધી. બહુ વર્ધ હતા 80-82. એક ફેરી જેઠમલજી આવ્યા એના ગામમાં અપાસમાં. તો આ માણસ કડક હતો જેઠમલજી, એટલે ગાયો તો કોઈ ઉભા ન થાય. આખા હતા માણસ બધા ચોડાવાળા કેટલાક માનનારા, એટલે ઉભા ન થાય એટલે કેટલા ઉભા થાવ. એ રાયચંદ્રસિંહ થાંભલા બેસતા વ્યાખ્યાન ની પાર છે ને, પેલો થાંભલી બેસતા. અમે જ્યાં ક્યાં ઘણી વાર જતા એટલે ઉભા થાવ કે પછી આખે જે થઈ બેસના હેઠી કડક માણસ હતો. ઉભો કરે ઉભા થાય ઉભા બે ને એક ચૂડા ના પાછો એ બધા શેઠ છે, બધા એ છે. હેઠે તોડીએ બેઠા છે. શ્રેષ્ઠ આત્મજ્ઞાન અને આત્મામાં ફિરતા થાય એ મોટો શેઠિયો છે. સુષુપ્ત સમાન રહેવાને લીધે એમ એટલે કારણ આપે છે કે અંત તત્વથી આનંદ પ્રભુ એને રાગથી ભીન કરીને તું જાણ્યું છે સમ્યક દર્શનમાં જ્ઞાનમાં. હવે એ ઉપરાંત રાગનો ત્યાગ થઈને સ્વરૂપમાં અંતર્વર્તીમાં ઠર્યો છે, એમાંથી નીકળવું હવે આવશું થઈ ગયું. સ્વરૂપમાં સ્થિર થવામાંથી નીકળવું આવશું થયો. આવે છે સમયસર આવે છે ને બ્રાહ્મણ લાડમાં લાડવા ખાઈને મારે એમ જાણે અમસ એમ અજ્ઞાની રાગમાં અનમસ થઈ ગયો, મસ થઈ ગયો એનાથી નીકળવું એને ગોઠતું નથી. આ સ્વરૂપમાં અનમસ થઈ ગયો એનાથી નીકળવું ગોઠતું નથી. એને લીધે જેવું વિષયોમાં જરાય પણ આશક્તિ પામતા નથી, આમ કેવું છે? સ્વરૂપ આનંદ સ્વરૂપ પ્રભુ એની જેને સમ્યક દર્શન દશા થઈ છે એને અંદરમાં ઠરતા રાગનો ત્યાગ થઈને ઠરે છે, તેથી તેના બળ વડે તેના વિષયમાં આશક્તિ પામતા નથી. ચાહે તો ઇન્દ્રની ઇન્દ્રાણી ઉપરથી ઉતરે તો પણ તેને આશક્તિ થતી નથી. સમજાણું કઈ? એક વાર નાટક જોયું હતું, 1968 ની વાત છે, 60 ની સાલની, ભાવનગર ધ્રુવ નું નાટક થાય છે. ધ્રુવ અંગમતમાં આવે છે ને, ધ્રુવ ને પ્રહલાદ મોટું નાટક હતું. એની માં મરી ગયેલા હતા, એનો બાપ પરણેલો નવી રાજા હતો, રાજકુમાર હતો, દીક્ષા લીધી એની બચી ગઈ. ફાવડી હોય ને, ફાવડી ખાવડી જંગલમાં બેઠેલો, બધા પડદા ચોર્યા હોય ને, જંગલ એટલે મૂનનું જંગલમાં બેઠો, એમાં ઇન્દ્રાણીઓ આવે છે ને એમ નથી ચલાવા, બે બાજુ જુઓ મારું શરીર, જુવા સતત જુઓ મારા ગાળ, જુવા શરીર એમ બહુ લલચાવે છે. પણ એને જવા માટે આ તો એની દ્રષ્ટિ અપેક્ષા, તેજીની વાત છે, તો હું વિણું તેની સાથે વાત છે, દીક્ષા કલાની વાત માટે જોવા ગયેલા. માતા, મારે બીજો અવતાર લેવો હોય તો માતા તારે કુખે આવીશ, બાકી બીજી વાત રહેવા દે. ધ્રુવ એમ કે છે, એમાં ધ્રુવ નું જે એને ધ્યાન થઈ ગયું છે, એ ધ્રુવ નું નાટક થવું. જણેતા માતા, તારું શરીર સુંદર, રૂપાવું ઘણું ધબાવું, કેળના ગર્ભ જે હું શરીર કેળના પાન, માતા અવતાર લેવો પડે ભાવ એકાદ તો તારે ભૂખે આવીશ, માતા બીજી રેવા દેવા. એમાં આ ધ્રુવમાં જે એને લીનતા જામી છે, બોલો ધ્રુવ તો ભાઈ હશે, એને લલચાવા કોઈ આવે, આવે કોઈ લલચાવ આવે છે, રામચંદ્રજી સીતાજી લલચાવ્યા, રામચંદ્રજી હવે જે સીતાજી વૈરાગ થઈને છોડી છે, દીક્ષા લઈને સ્વર્ગમાં ગયા, ધ્યાનમાં હતા, રામ સીતાજી સીતાનું રૂપ લઈને આવ્યા ચલાવા. હે રામચંદ્રજી તમે આવો, આપણે સાથે રહીએ, આમ કરીએ તેમ કરી એ સમજી છે. ઇન્દ્ર છે ધ્યાનમાં રામચંદ્ર હતા, ચડ્યા નહીં, સર થઈને કેવું અમે લીધું છે, ચડી ગયા સમય. રામચંદ્રજી મહાપુરુષોત્તમ પુરુષ, એના ધ્યાનમાં હતા, નો સીતાજી આવીને ઈસ્ત્રીનો વેશ લઈને દગા વાગા ચલાવા. આપણે અહીંથી ભેગા જઈએ, સ્વર્ગમાં જઈએ, આમ કરીએ કેમ કરીએ થવાનું સાંભળે. આત્મા રામ નિજ પદમાં રમતા રમતા, રામ બહાર નીકળ્યા નહીં, સ્વરૂપમાં ફરતા કેવળ લઈને મોક્ષ બધાયા. એ અહીં કે છે, એ શિષ્યોમાં જરા પણ આશક્તિ પામતો નથી, એવા સકળ મહિમાવંત ભગવંત. હા 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 હા, એ શુદ્ધ ઉપયોગી, આ શુદ્ધ ઉપયોગી મુનિ જેને રાગનો વેપાર નથી અને શુદ્ધ આનંદના નાથનો વેપાર અંદર છે, એવો શુદ્ધ ઉપયોગી. હા 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 હા, સકળ મહિમાવંત ભગવંત શુદ્ધ ઉપયોગી, તેમને મોક્ષ તત્વનું સાધન તત્વ જાણ મળ્યો, એને મોક્ષ તત્વનું ઉપાય સાધન તત્વ જાણવું બીજા મોક્ષનું તત્વનું સાધન છે વિશેષ કહેવાય.